अभी संवाद 2495 कार्तक शुद्ध 6 रविवार तारीख 27/10/68 ना दिने पूज्य श्री गांधी स्वामी ने श्री प्रवचन सार शास्त्र की गाथा 56 और गाथा 57 पर स्वर्णपुरी में प्रवचन प्रवचन सार शास्त्र ना स्वर्ण प्रवचन नंबर 48
नमो नोय सौरियंतानम नमो नोय सौरियंतानम नमो नोय सौरायरियान नमो नोय सौजयानम నమోనుది సౌ త్రికాళవతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం ఔషధం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం గౌతమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరి స్వాహాయ స్వానం భూత్యాచకాస్తి స్వాహాయ భవాయ సర్వమ త్రికాళనిదాత
ध्यान कैसे का ज्ञान तत्व हो जो आत्म स्वभाव ये अंतर्मुखने ज्ञान दशा प्रकट था ती अतीन्द्रिय ज्ञान ने ती अतीन्द्रिय ज्ञान सुख न साधन समझाणो જ્ઞાન તો દુઃખનું સાધન છે એમ કે છે સમજાય છે કાંઈ કેમ કે જ્ઞાન પોતાનું ઇન્દ્રિયોના નિમિત્તથી થાય એ તો પરાધીન છે એથી તે ઇન્દ્રિયથી થતું જ્ઞાન તે હે છે એ પણ આત્માના કલ્યાણ માટે કામનું નથી અતિન્દ્રિય આત્મા જ્ઞાયક સ્વરૂપ ચૈતન જે જ્ઞાન તત્વ છે ને જ્ઞાનનો સત્વ છે જ્ઞાન ભાવ છે અંતર એ વસ્તુ અતિન્દ્રિય છે એને જ્ઞાનની પર્યાય અતિન્દ્રિય દ્વારા એને અંતરમાં સ્પર્શતા જે કંઈ જ્ઞાન થાય તે સુખ ને આનંદનું કારણ અથવા સાધન છે તે જ્ઞાન ઉપાધિ છે પ્રગટ કરવાની અપેક્ષા એ સમજાણું કાંઈ ઇન્દ્રિય જ્ઞાન પોતાના વિષયોમાં પણ એક સાથે સરખું બધી ઇન્દ્રિયો જાણતી એક ઇન્દ્રિય જાણે તો બીજી ઇન્દ્રિયનું જ્ઞાન બહાર પડ્યા હોય ખાલી આ આખ્યામ જાણે કાન તો પડ્યો હોય છતાં એ દ્વારા જણાય નહીં તે ઇન્દ્રિય દ્વારા જાણવાનું જ્ઞાન એ બધું ધ્યેય છે એ વાત કરે જો ટીકા 56 ની ગાથા ઉદગળના મુખ્ય ગુણો એવા સ્પર્શ ગંધ વર્ણ અને શબ્દ કે જેવો ઉદગળ છે ઉદગળના મુખ્ય ગુણો ગુણ એટલે કે જે બીજામાં છે એવા એમાં છે ઉદગળોમાં અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેત્વ આદિ ગુણો છે પણ એ મુખ્ય નથી પૂજગળના મુખ્યતા નથી કારણ કે એવા ગુણો તો બીજામાં પણ છે ત્યાં પૂજગળો જે આ શરીર વાણીમાં આદિ એના મુખ્ય ગુણો સ્પર્શ રસ ગંધ ને વરણ રંગ શબ્દ કે જેવો પૂજગળ છે તેવો ઇન્દ્રિયો વડે ગ્રહવા યોગ છે જળ જે શબ્દ રૂપ રસ ગંધ અહીંથી લીધો છે ઇન્દ્રિય સ્પર્શથી લીધો છે અહીંથી નથી લીધો સ્પર્શ રસ ગંધ રંગ ને શબ્દ સમજાવ કાંઈ કારણ કે સ્પર્શ વિના તો કોઈ બી રહેતો નથી ચાર જ્ઞાન શબ્દ વિના તો હોય છે એકંદરીમાં એટલે સ્પર્શ રસ ગંધ રંગ શબ્દ એ પૂદગળના મુખ્ય ગુણો છે એ ઇન્દ્રિયો વડે જણાવાયું છે પરંતુ ઇન્દ્રિયો વડે તેઓ પણ એક સાથે જણાતા નથી સમજાણો એ પૂદગળમાં શબ્દ રસ ગંધ રંગ અને શબ્દ એ ઇન્દ્રિયો દ્વારા જણાય, છતાં તે એક સાથે ઇન્દ્રિયો દ્વારા જણાતા નથી. કારણ સૂક્ષ્મની તે પ્રકારની શક્તિ નથી, જ્ઞાનના ઉઘરાડની તે પ્રકારની લાયકાત નથી. તે એક ઇન્દ્રિયને જાણતા બીજી ઇન્દ્રિયો સાથે જાણે એવી એનામાં યોગ્યતા નથી. ઇન્દ્રિયોને જે સૂક્ષ્મ નામની અંતરંગ જાણનારી શક્તિ, સૂક્ષ્મ પ્રગટ્યા શક્તિ, જો સૂક્ષ્મ નામની કીધી છે ને, ઉઘાડ નામની શક્તિ છે અંદરમાં વિકાસ. એવી શક્તિ તે કાગડાની આંખના ડોળાની જેમ, કાગડાને બે હોય કાણા, ડોળો એક હોય કાગડાને, ગરીકમાં ફરે કામ એક ડોળાથી છે એને લેવાનું. આઈ જયારે હોય ત્યાંથી જાણે, તો આઈ હોય ત્યાંથી જાણે. કાગડાના આંખની ડોળાની જેમ ક્રમે પ્રવૃત્તિ ઇન્દ્રિયો ક્રમે જણાય એ રીતે દેખો. અનેક જ પ્રકાશવાને અસમર્થ છે, એક સાથે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન થવાને તે લાયકાત નથી. જો નિમિત્ત હે દ્રવ કર્મ આદિ હે પુણ્ય પાપના વિકલ્પ હે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ હે. સમજાય છે ખાઈ? અતિન્દ્રિય ભગવાન આત્મા જેમાં જ્ઞાન સ્વરૂપ જ પોતે જ્ઞાન તત્વ છે આપણું, એનો આશ્રય કરવાથી જે જ્ઞાન થાય તે જ્ઞાન સુખરૂપ અને સુખનું કારણ છે. જાણવામાં આ સંસારના બધા ભણતરના LLB BA ડાક્ટરના શું કહેવાય, બધા સમજે છે એ MBBS ને આ BSC ને આ વકીલાતના જાણ પણ બધા કે છે દુઃખરૂપ છે, ઇન્દ્રિય જ્ઞાન છે બધા. દાસ આ બધા મીરના જ્ઞાન વિચારી પણ આ મીરનું આમ કરે, કાપડમાં આમ કરે, ઠીકણા સંચાલન કરવા કરી શકે નહી હો, પણ એનું જ્ઞાન એમાં કામ કરે. આનું આમ થાય એ ઇન્દ્રિય જ્ઞાન એક સાથે બધી ઇન્દ્રિયોને જાણવામાં સૂક્ષ્મની શક્તિ એટલી એવી તાકાત વાળી નથી. ક્રમે પ્રવૃત્તિ લીધી અનેક જાણવાનો સમાજ છે, તેથી દ્રવેન્દ્રિય દ્વારો શું કે છે, આ ફાંકા છે બધા કામના. દ્રવેન્દ્રિય દ્વારો વિદ્યમાન હોવા છતાં, દ્રવેન્દ્રિય દ્વારો હયાત હોવા છતાં આ દ્રવેન્દ્રિય છે બધી જળ, એની હયાતી હોવા છતાં દ્રવેન્દ્રિયના દ્વાર ખુલ્લા હોવા હતા, તો ખુલ્લા છે કે નહીં, ભાવ ખુલ્લો નથી. દ્રવેન્દ્રિય દ્વાર ખુલ્લા હોવા વિદ્યમાન હોવા છતાં સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન એકી સાથે થતું નથી. તો સમજાણું કાંઈ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા એકનું કરે તર બીજાનું ન થાય, બીજાનું કરે તર પેલાનું ન થાય, કારણ કે સૂક્ષ્મની એવી જ યોગ્યતા છે. સમજાણું કાંઈ નથી, કારણ ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન પરનો આશ્રય લેવા મથે છે. આવી ગયું તું પહેલા કાલે આવ્યું તું ને, પરપ્રણતિનો અભિપ્રાય કરતું હોવાથી આંખ અમરખી રે આમ રે આમ રે, સમજાણો આંખમાં કેન્સર થાય છે, ઓકે આંખનું કેન્સર માસ્ટરને પ્રતિભાઈ હવા આંખ કેન્સર થયું છે માંગ્યા મારે કેન્સર બધા આંખનું કેન્સર આંખ જો નક્કી થશે કેન્સર તો આ દૂર કાઢી નાખવું પડશે. દ્વાર છે ખુલ્લું થતા એને કાઢી નાખવું પડે એવડા દુવાને. જેવું અપરાધીનતા અને હોય છતાં કે છે કે એક ઇન્દ્રિયના દ્વારમાં એનું લખ જાય, બીજા ઇન્દ્રિય દ્વારો એમને એમ પડ્યા રહે. સમજાણું, મકાનની બારી હોય પાંચ છ, એક બારીમાં જે નજર કરે છે એટલો જાય, બીજી બારીઓ ખુલ્લી હોય છતાં તેનો ખ્યાલ આવે નહી, તે આવે એક હયા આવે એમ. આ બધી બારીઓ છે પાંચ, એક બાજુ રસ જાય તો એક બારીનું ને બાકી બીજી બારી એમને પડી રહે. સમજાવું કઈ, ઓલો તો ચૈતન્ય છે જાણનારો, આપતાથી જોતા એકનું જ્ઞાન થાય બીજાનું થતું માટે તે ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે. સમજાવું કઈ, પરોક્ષ એટલે છોડવા લાયક છે, એ છે, આદરણીય નથી. સમજાણું, હા હા હા, ભાઈ ધ્યાન લઈ ગયા. નિમિત્ત હે, જળ હે, બીજા આત્માઓ પણ આત્મા માટે હે, વિકલ્પ ઉઠે પાપનો તે હે, દયાદાન વિકલ્પ ઉઠે તે હે, આ ઇન્દ્રિય જ્ઞાન પણ હે. છોડવા યોગ છે કે છે, એના તરફ આશ્રય કરવા લાયક નથી. ભાવાર્થ, કાગડાને આંખ બે હોય છે, આંખ બે હોય છે નહીં, પણ પૂતળી જે કીકી એક જ હોય છે. આપણે બે કીકીઓ છે, બે કીકી છે ને, એને બે નથી, એને કીકી એક હોય, આંખ બે કીકી એક, આંખ બે ને કીકી બે. જે આંખથી કાગડાને જોવું હોય છે તે આંખમાં કૂતળી આવી જાય છે, આમ આવી જાય ફટ ફટ. તે વખતે તે બીજી આંખી આંખથી જોઈ શકતો, બીજી આંખ એને પડી જાય, આમ આમ ફરી ના જોવાય, આમ ફરી ના જોવાય. આમ હોવા છતાં પૂતળી એટલી ઝડપથી બે આંખોમાં ફરે છે કે બંને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે. જ્ઞાન નથી, જો દાખલા પણ સિદ્ધાંત કરશો. વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે, આવી જ દશા સૂક્ષ્મ જ્ઞાન છે. અવતાર અંદર ઉઘાડ જે જ્ઞાનનો છે, વર્તમાન વિકાસનો અંશ, એનો પણ એ પ્રકાર પૂતળી જેવો છે. એક ઇન્દ્રિયમાં લક્ષ કરે તો બીજી ઇન્દ્રિયમાં હોય, પણ એકદમ ફરે ને તેને ખ્યાલમાં ના આવે. જુઓ, સાંભળતા વખતે એને કામ છે અને સામે જોવે છે, એ જાણે કે એક હારી બેનું જ્ઞાન થાય. સાંભળવાનું પણ જ્ઞાન સાથે થાય છે ને, જોવાનું જ્ઞાન થાય, પણ એમ નથી, એની પૂતળી જે એકદમ ફરે છે એમ જ્ઞાનની દશા ઇન્દ્રિયમાં એકદમ ફરે છે, એકદમ ચકરાવો ખાય છે. સમજાણું કઈ, વાસ્તવિક રીતે આવી દશા સૂક્ષ્મ જ્ઞાનની દ્રવિન્દ્રિય રૂપી દ્વારો તો પાંચ છે, પાંચ છે ને, સ્પર્શ છે, જીમ નાક સૂક્ષ્મ જ્ઞાન એક વખતે એક ઇન્દ્રિય દ્વારા જાણી શકે છે, તે વખતે બીજી ઇન્દ્રિય દ્વારા કાંઈ થતું જાણવાનું કાંઈ થતું નથી. સૂક્ષ્મ જ્ઞાન જયારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું કાંઈ કરતું હોય ત્યારે તે શબ્દ ગંધ રસ કે સ્પર્શને જાણી શકતું, જયારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જોવામાં રોકાયો હોય ત્યારે તે કાન પર શા શબ્દો પડે છે એની એને ખબર. શું કહ્યું એમ કે આંખથી જોવાનો ઉપયોગ છે તો શબ્દમાં એનો ઉપયોગ નથી, એટલે એને શું કહ્યું એમ કે છે. અથવા કાનથી ખ્યાલ આવ્યો તર શું કહ્યું, શું થયું એમ કે આંખથી જોયું નથી, એક જ ઇન્દ્રિય. જો આવો ખંડ ખંડ જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન, પાંચ ઇન્દ્રિયો દ્વારા એક સાથે કામ કરી શકતું, એક દ્વારા પણ એકદમ ફરે છે ને એવું એને લાગે. ભગવાનને દેખું પણ છું અને કોકના શબ્દો સાંભળું પણ છું. આઈ પણ જાણે સાંભળું છું અને દેખું છું. કાશ બસે જયારે તે જ્ઞાનનો ઉપયોગ મિત્ર દ્વારા રંગ જોવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે એની એને ખબર હતી? કાન પર શા શબ્દો પડે એની ખબર હતી? જેવો આ ઇન્દ્રિય જ્ઞાન પડાવતી એમાં માને કે સુખી છીએ અમે? માને છે કે નહીં? આ આબરૂ સાંભળે, રૂપ જોવે, રસ ચાખવાનો ઉપયોગ ન હોય, મજા છે અમને તો મારે બાદશાહી છે. હે પણ આપણે નક્કી કરવું જોઈએ કે દુઃખ જો ન હોય તો એને આત્માનો અતિન્દ્રિય આનંદનો અનુભવ હોવો જોઈએ. અતિન્દ્રિય આનંદ જે જ્ઞાનમાં નથી તે જ્ઞાન દુઃખરૂપ છે એમ તો સિદ્ધ થાય છે. ન્યારી અને આ ગાથો એને માટે સિદ્ધ કરે છે. સુખનું સાધન એવું અતિન્દ્રિય જ્ઞાન તે ઉપાદેય છે, દુઃખનું સાધન એવું જે ઇન્દ્રિય જ્ઞાન તે એ માટે તો આ ગાથાઓ લીધી છે. જ્ઞાન તો પ્રજ્ઞા પણ છે ને. જયારે જ્ઞાનનો ઉપયોગ મિત્ર દ્વારા જ હોય છે ત્યારે શબ્દો પડે નાકમાં કેવી ગંધ આવે છે ખબર ન હોય ને. નાકમાં ગંધ આવતી હોય પણ ઉપયોગ ત્યાં નથી જોવામાં હોય છે એટલે ગંધને જ્ઞાન હતું વગેરે ખ્યાલ રહેતો નથી. જો કે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં એટલે પૂતળી ઝડપથી ફરે છે ને એમ એક વિષયમાં બીજા ઝડપથી પલટાતો હોવાથી ત્રણેય કે જાણે કે બધા વિશ્વ એકી સાથે જણાતો હોય એમ દૂરદ્રષ્ટિ જોતા લાગે છે. સમજાવું કાંઈ લાડવો છે ઊનો હોય જ્યારે ઊનો સાધુ ઊનાનું જ્ઞાન થાય ત્યારે જેના રંગનું પણ જ્ઞાન થાય હાકરનો સેમ પણ જ્ઞાન આર્ય થાય એમ લાગે. સમજાણો ઊનાનું જ્ઞાન થાય ભેગું મીઠાનું ને હાકરનું આ લાડવું એમ પણ જ્ઞાન થાય. અને આ ઘઉંનો લાડવો છે એવું જ્ઞાન થાય એટલે કે અચણ લાડવો છે એ આંખથી થાય અને ફરતી થાય એ ખરી જાણે થતો હોય એવું લાગે છે પણ એમ છે. સ્પર્શ ઇન્દ્રિયમાં આમ જયારે અડે ત્યારે જે જ્ઞાન ઉપયોગ છે તે કાળે જોવાનો ઉપયોગ કામ કરતું અહીં તો એમને કોડા પડ્યા હોય છે એમ કે છે. કોડા એમને એમ રહે આમ અડતો હોય છે ઊનું હોય છે ને લાડવું કે ઊનું મગજ એનું જ્ઞાન હોય તો અહીં તો આમ ના હોય પણ છતાં આ લાડવો ધોળો છે ખ્યાલ ન હોય આમે પીડ્યો છે છતાં ખ્યાલ ન હોય. બરાબર છે પણ એકદમ ઝડપથી ઉપયોગ ફરે છે એટલે લાગે છે એ કરી બે નું જ્ઞાન થાય છે એમ કે સમજાણું કાંઈ એ ઇન્દ્રિય જ્ઞાનની પરાધીનતાની રીત બતાવે છે. તો પણ તે દ્રષ્ટિથી જોતા સૂક્ષ્મ જ્ઞાન એક વખતે એક જ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તનું સ્પષ્ટ રીતે ભાસે છે ને. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ ગમે પ્રવૃત્તિ હોવાથી પરોક્ષ એવું ઇન્દ્રિય જ્ઞાન એ છે. તે તરફના વલણવાળું જ્ઞાન લક્ષ છોડવા જેવું છે તેના ઉપરથી દ્રષ્ટિ છોડી દેવા જેવી છે. હવે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી એમ નક્કી કરે છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી પરોક્ષ છે માટે પ્રત્યક્ષ નથી. કેમ નથી પ્રત્યક્ષ એને સિદ્ધ કરે છે. જ્ઞાન તત્વ અધિકાર છે ને આ બધો. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ રૂપ છે, જ્ઞાન તત્વ રૂપ છે. સમજાણ કાંઈ એ જ્ઞાન તત્વમાં પોતાના સ્વભાવને પરનું જેટલી અપેક્ષા રહે, નિમિત્તની બધું પરોક્ષ જ્ઞાન છે, એ છે આશ્રય કરવા લાયક. ઓહો ભાઈ, ભગવાનને સાંભળે ત્યારે કે કાનને સાંભળે ત્યારે આંખે દેખાય નહીં, એવું કે ભગવાન સમોસો બિરાજતા હોય. દીવધની નારદ ગયા ને મિત્ર કે છે ને, અમૃત રેડાય છે જાણી, એવું આવે છે કે નહીં? ભગવાનની વાણી જાણે અમૃત રેડાય છે કાનમાં એમ લાગે છે. અને રૂપ તો જાણે ઓહો હો હો, હજાર અંશથી જોવે ઇન્દ્રો તો પણ તૃપ્તિ થતી નથી. હજાર આંખ કરી દે કે ભગવાન તીર્થંકરના શરીરને જાણી શરીરને આમ જોવા જાય છે, સમજાણું, ત્યારે એને શબ્દ શું પડે છે એની ખબર હોતી. કાન તો એમને પડ્યા છે ફાંકા, ઉપયોગ એક ઠેકાણે જાય ને બીજે ઠેકાણે જાતો, માટે જ્ઞાન ઇન્દ્રિય રહે છે. સમજાણું કાંઈ, એ 57 માં કહે છે, ભર્ગવંતિ અખા નેવ સહાવતિ અપણો ગણિદા ઉલદં તે કથમ પચખમ અપણો. તે ઇન્દ્રિયો પરદ્રવ્ય, આ બધી ઇન્દ્રિયો પરદ્રવ્ય, જો કે ભાવ ઇન્દ્રિય પણ એમ આવી જાય છો, આવી ગઈ છો એમ કહ્યું તું ને, ભાવ ઇન્દ્રિય કહી દઉં, જય સનાચરમ આવે છે. મૂર્ત શરીર આધારે ઉત્પન્નમ, મૂર્ત દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય આધારે એનું ચરનું પાન છે. સંસ્કાર જયસન આચાર્યની રચલી લીટી, ત્રણ લીટીમાં રચલી લીટી, મૂર્તિમાં એને મૂર્ત કહ્યું છે, આ દ્રવેન્દ્રિય ફાંકા એને મૂર્ત કહ્યું છે, અને ભાવેન્દ્રિય છે એને મૂર્ત કહ્યું છે. સમજાણું, મૂર્ત શરીર આધારણ ઉત્પન્ન, મૂર્ત દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય આધારણ, મૂર્ત જ્ઞાન છે, મૂર્ત નિમિત્ત છે ને તેથી જ્ઞાનને મૂર્ત કહેવામાં આવ્યું છે. એ અમૂર્ત જ્ઞાન નથી, અમૂર્ત જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અંતરમાં લક્ષ્ય કરીને જે જ્ઞાન પર્યાય પ્રગટ થાય તે દ્રવ્ય અમૂર્ત, ભાવ ગુણ અમૂર્ત અને પર્યાય અમૂર્ત, એ જ્ઞાનને અમૂર્ત જ્ઞાનને સુખનું સાધન કહેવામાં આવે છે. મારે સમજાણું કાંઈ, પૈસા સુખના સાધન નહીં, આ કુટુંબ કબીલો આબરૂ શરીર આદિ સુખના સાધન નહીં, અહીં તો કે ઇન્દ્રિય જ્ઞાન સુખનું સાધન નહીં. આ ક્યાં ગયા? મારાને પણ એવો રસ લાગી જાય, હે દૂર ભેગી થાય કે સંપાડી થાય, હા હા હા, હું છે બધું, એ તારા દુઃખના નિમિત્ત છે, એ તો છે, પણ ઇન્દ્રિયનું જ્ઞાન દુઃખનું સાધન છે. હવે તારો આનંદ કે સુખ ક્યાં આવ્યું? હે જળ જેવું કીધું, અચેતન કહ્યું, અચેતન કહ્યું, ચેતનને લાભ નહીં થયો, અચેતન ભાવ ઇન્દ્રિયને અચેતન કીધી, જળને અચેતન કીધી, હા મૂર્ત અજ્ઞાન થી મૂર્ત છે ને, મૂર્ત છે ને દુઃખ, હા 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 હા, પહેલે કહ્યું તું ને, હા હા, પણ આ બધા સાધનો બહાર છે કે છે, ક્યાંય નથી, મથે છે મથે, કેટલો મરીને પણ બહારની ઇન્દ્રિયની બુદ્ધિઓ વિકસાવું એને મને સુખનું સાધન વિચ્છાતને પોષે છે. એમાં વળી 2-5 લાખ પેદા થાય, એમાંથી 1-1.5 લાખ 2 લાખ જાય, આંઠ કોઈ અંદર ભાઈ 8 કોઈ શું છે પગણા છે ની ભૈયા. અહીં તો કે છે કે ઇન્દ્રિયના નિમિત્તમાં જે લક્ષ જાય છે તે એક ઠેકાણે જાય ને બીજે ઠેકાણે ન જાય, માટે તે જ્ઞાન દુઃખરૂપ છે, એ આદરણીય છે. સમજાણું? બતાવો ઇન્દ્રિયો પર દ્રવ્ય જીવ સ્વભાવ બાકી ન તે મને ગુજરાત એનું રીગીત તે ઇન્દ્રિયો પર દ્રવ્ય જીવ સ્વભાવ બાકી ન તે મને તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીત જીવને. તે ઇન્દ્રિયો પરદ્રવ છે અન્વ્યાસ, આ તો બધું પરદ્રવ પરમાણુ માટે ધૂળ છે, આત્માને એને કાંઈ સંબંધ, આત્મા રૂપી જુદો ના રૂપી જળ જુદું, મર્તક લેવર છે. શરીર આ શરીર મૃતક કલેવર છે, અત્યારે પરમાણુમાં ચેતના નથી, માટે મૃતક છે. આમાં છે ચેતના, આ પરમાણુમાં ચેતના તો જુદી અંદર છે. મૃતક કલેવર થી જાણે છે, આખી મૃતક છે, જો મરી ગયું મળ્યું ધોળો કાળો, ધોળો કાળો એ તો પરમાણુ માટી છે, મૃતક છે. ધોળા કાળામાં ચૈતન્ય અંશ નથી, ધોળા કાળા દેખાય છે ને આ માટી, એમાં ચૈતન્ય અંશ નથી, મરેલા મળના છે. તે ઇન્દ્રિયો પરદ્રવ છે, પર વસ્તુ સાથે ભગવાન જુદી સ્વ વસ્તુ છે, બે તદ્દન જુદી. સ્વ વસ્તુમાં પર વસ્તુનો અભાવ છે, ભગવાન આત્મામાં દ્રવ્ય ઇન્દ્રિયોનો જ અભાવ છે. સમજાણું? કાંઈ આત્મા સચિદાનંદ સ્વરૂપ અરૂપી, એમાં આ જળ માટી એનો અભાવ છે, બાકી પરદ્રવ છે. તેમને આત્માના સ્વભાવ કઈ નથી, આ જળને આત્માનો સ્વભાવ કયો નથી, તો જળનો સ્વભાવ છાપો. મારે ભાઈ ક્યાં વાત ઉતારી? ભાવેન્દ્રિય એવી છે, હો ખરેખર તો ખંડ ખંડ પર છે. આત્માના સ્વભાવ કઈ નથી, તેમના વળી જણાયેલું આત્માને પ્રત્યક્ષ કઈ રીતે હોય? જુઓ, જે આત્માનો સ્વભાવ નથી, આ 5 જળ કાન આંખ નાક જળ છે, આત્માનો સ્વભાવ કયો નથી, એ તો પરદ્રવ છે. એનાથી થતું જ્ઞાન પ્રત્યક્ષ કેમ હોય? એના લક્ષ્ય નિમિત્તે થતું જ્ઞાન તે આત્માને આશરે થયેલું પ્રત્યક્ષ કેમ કહેવાય? એ તો પરોક્ષ. બે હરખી એ પરદ્રવ. સમજાણું? કાંઈ જો સ્વદ્રવ હોય તો ભવિને ભવિને 11 નું જ્ઞાન થાય છે, તો સ્વદ્રવ જો હોય તો સુખરૂપ થાય અંદર. સમજાણું? કાંઈ 11, 9 પૂરો. ઓહો, કેટલી વાત એમાં આવી જતી છે, જીવદ્રવ્યની આવી જાય છે ને. દરિયાના અંશમાં ઉભો દ્રવ આવું છે એવું જ્ઞાન એને આવી જાય છે ને, દ્રવને અડીને કરતો નથી. સમજાણું કાંઈ? અનાદિ મિથ્યા દ્રષ્ટિ ભવી કે અભવી, અગિયાર ને નો પૂર્વના જ્ઞાનમાં એ બધી વાત આવી નથી. એને ખબર નથી કે જીવ આવો છે, પણ એ પોતાના અંશમાં ઉભો રહીને દ્રવ આવો છે હું અનુમાનથી એને કહ્યું. એ બધું જ્ઞાન પરોક્ષ છે, ઇન્દ્રિય જ્ઞાન એ છે. સમજાણું કાંઈ? એનાથી જરી પણ સમ્ય જ્ઞાનનો જો અંશ હોય તો મુક્તિ છે. અજ્ઞાન રે નહીં, તો એ તો મીઠા જ્ઞાન થયું. ભગવાનના વાણી સાંભળી ભવિ સમૂષણમાં જાય, એ ભવિ જીવ સમૂષણમાં જાય ભગવાનની વાણી સાંભળે. સમજાણો? ઇન્દ્રિયથી લક્ષ્ય કરે અને ઉઘાડે ને થાય, પણ એ ઇન્દ્રિય જ્ઞાન બધું પરોક્ષ છે. મુસ્લિમાન થી જતો સાંભળતો નથી, સાસરા સાંભળે છે. પણ આ જળ પરદ્રેવ છે, તેથી તેને આત્માનો સ્વભાવ કયો નથી. તેનાથી તું જ્ઞાન તેને પરોક્ષ કહેવામાં આવે, તેને પ્રત્યક્ષ કેમ કહેવાય? એ બધું જ્ઞાન પરોક્ષ છે કે છે. પરોક્ષ એટલે પોતાને આશ્રય થયેલું નહીં, પરાશ્રય થયેલું. સમજાય છે? કાંઈ જ્ઞાનમાં ક્ષયોપશમનો પ્રકાર પર્યાયમાં એટલો ઉઘડેલો હોય કે લાખો કરોડો શ્લોકો તો જેને કંઠસ્થ પ્રવાહના પાણીના પૂરની પેટે ચાલતું હોય. પણ ભાઈ અહીં તો કે છે ને, આ તો પરદ્રવ છે ને, આ તો પરદ્રવ છે, આત્મદ્રવ છે. અને એનો આનો આત્મ સ્વભાવ છે, પરદ્રવ છે, તેથી આત્મભાવ છે. આત્મભાવ નથી માટે એનાથી થતું જ્ઞાન તેને પ્રત્યક્ષ કેમ હોય? બરોબર છે? અરે વાત મારે બીજા એવું લાગે કે ભગવાનનું જ્ઞાન સાંભળે છે ને, ભગવાનનું જ્ઞાન એ વાણી મને આવતું હોય, વાણી અહીં સાંભળીને કઈ જ્ઞાન નહીં થતું સાચું તો શું કરવા? કઈ સાંભળો એમ કે છે કે નહીં? ખાસ રહે છે પહેલી જ કે છે સુનો તમના અહીં કીધું ને વચ્ચાની સમય કોણ છું સમય સાફ એનો અર્થ કે સાંભળનારને કહું છું ને કોને શીતને કે છે અમરનાથ ઓછામી સમય પાવડું સમજ શાસ્ત્ર કઈ કઈ સમર્થ થઈ સાંભળનારને સંભળાવું શું એ બધું વાત માં કરમક્ષી છે એ ઉઘાડમાં સ્વ ચૈતન ભગવાન આવ્યો નથી અને ચૈતન પોતે આવ્યા જ્ઞાતિ જ્ઞાનને પ્રત્યક્ષપણું કે અતિન્દ્રિયપણું કે સુખનું સાધન લાગુ પડતું નથી. કાયર ના તો કંપાર છૂટેલું છે. હવે પુણ્યની દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ જે આત્મા અમને પડે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન એ કે હવે એ તો કેમ કે દુઃખનું કારણ છે, દુઃખનું સાધન છે. અરે વાત ભાઈ, અગિયાર ને નવ પૂરું કર્યા ને ભવ્ય અનંતવાર એ જ્ઞાન ક્યું હતું? પરોક્ષ હતું, ઇન્દ્રિય જ્ઞાન હતું, દુઃખરૂપ હતું. સુખરૂપ હોય તો આનંદનો અંશ આપવો જોઈએ, એ તો છે નહીં. કારણ કે સુખનું સાધન એ નથી, એ તો દુઃખનું સાધન છે. એ બધા સિદ્ધ કરવું છે ને. ઇન્દ્રિય જ્ઞાન દુઃખનું સાધન છે, અતિન્દ્રિય જ્ઞાન સુખનું સાધન છે. એ જે તેમ ના વળી જણાય એનું, એટલે કે જે પરદ્રવ છે અને આત્મસ્વભાવ નથી આ, એના નિમિત્તથી જણાયેલું જ્ઞાન તે પ્રત્યક્ષ કેમ હોઈ શકે, તે આત્માનું જ્ઞાન કેમ હોઈ શકે, એ આત્માનું શ્રદ્ધા કેમ હોઈ શકે, એ આત્મામાંથી જ્ઞાન આવ્યું એમ કેમ કહેવાય, એનો બધો પરથી આવ્યું. સમજાણું કાંઈ એવો માર્ગ વિતરાગનો ભાંચો શ્રી ભગવાન કઈ કહ્યું છે ને, શેને કહ્યું છે ને, કઈ રીતે વાંચે પાછી ને તેમને જો ને, ભગવાને નથી કહ્યું કે નેવ સહાવતી આપણો ભણીદા ભણીદા છે ને ભણીદા, ભગવાને કહ્યું નથી એમ, ભગવાને આમ વાંચ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન ભગવાન ચૈતન્ય ગોળો અંદર એનો વર્તમાન વિકાસનો અંશ, એક એક ઇન્દ્રિયને જે કે ઇન્દ્રિય પરદ્રવ છે કે જે ઇન્દ્રિય આત્મસ્વભાવથી રહિત છે એનાથી થતું જ્ઞાન એને આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ કેમ કહેવાય, એ તો પરોક્ષ જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન કેમ કહેવાય, ઇન્દ્રિયનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. મારે જ્ઞાન તત્વ અધિકારમાં આવી સૂક્ષ્મતાથી વાત લીધી છે, વસ્તુ છે ને આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને, જ્ઞાન તો પ્રજ્ઞાપન છે, એ વસ્તુમાં એમ જ હોય. જ્ઞાન કાય ટીકા, જે કેવળ આત્મા પ્રત્યે નિયત હોય ત્યાં તો પાઠમાં તો ફક્ત પરોક્ષની વ્યાખ્યા છે, પણ હવે એમાંથી પ્રત્યક્ષની પહેલી વાત કાઢે છે. જાણો, જે કેવળ આત્મા પ્રત્યે નિયત હોય જ્ઞાન તે ખરેખર પ્રત્યક્ષ છે. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ છે, ચૈતન્ય બિંબ સિદ્ધઘન છે, એને આશરે જે જ્ઞાન થાય તે જ્ઞાન પ્રત્યક્ષ, તે જ્ઞાન સુખરૂપ, તે જ્ઞાન સમ્યક, તે જ્ઞાનની પરિણતિ સાચી. સમજાણું કાંઈ ભાઈ, સંસારમાં પણ નિગુઢમાંથી જીવાયો હોય, એકંદરીમાંથી તને ઉગાડ થોડો હોય, પછી રાગની મંદ કરીને ઉગાડ ભણો કરે, અગિયાર પૂર પણ ભણી જાય એટલો ઉગાડ કરે, તેથી આત્મામાંથી આવેલું જ્ઞાન નથી એમ કેસી. હું જાણું કાંઈ કે નિગોદમાં જીવ હતો, બટાટા શકરકંદમાં એમાંથી ત્યાં ક્યાં હતું, બહુ અક્ષરને અંતે ભાંધું ગાળ, ત્યાંથી કોઈ શુભાવ્યો અત્યાર મનુષ્યનો આવ્યો અને એકદમ સાધુ થયો, ત્યાગી અને અગિયાર નવકરો ભણ્યો જો, ત્યાં ક્યાં હતો એ બધું આવ્યું ક્યાંથી, કે છે કે આત્મામાંથી નહીં એમ કે છે. સમજાણું કાંઈ, કારણ કે એ બધું જ્ઞાન પરોક્ષ છે, આત્માને આશરે આવ્યું નથી. આત્મા જ્ઞાન મૂર્તિ પૂતે છે, એના આશ્રયથી જે જ્ઞાન થાય તે જ્ઞાન આત્માનું, તે જ્ઞાન પ્રત્યક્ષ ને, તે જ્ઞાન સુખનું સાધન, તે જ્ઞાન અતિ નહીં, તે જ્ઞાન તે જ્ઞાન. સમજાણું કાંઈ, અહીં તો હજી ઇન્દ્રિય જ્ઞાનના અમુક ઉગાડમાં એને અભિમાન આવી જાય, આપણે કેટલું ભણ્યા કેટલું જાણ્યું, બીજાઓ ન જાણી જાય માટે પોતાની જો બીજા જાણી થોડી અધિકાય એની થઈ જશે, મારી અધિકાય ઘટી જશે, અહીં હજી અટકે. જાણું કાંઈ, જે જ્ઞાન જ્ઞાન જ નથી. હા હા, ને કેવળ આત્મા પ્રત્યે નિયત હોય નિશ્ચય વળગેલું ગૂંઠેલું એનાથી થયેલું તે જ્ઞાન ખરેખર પ્રત્યક્ષ છે. એ નીચે મતી સૂતને પણ પ્રત્યક્ષ કહ્યું, મને તત્વાર સૂત્રમાં ના પડ્યો છે, મતી સૂત પરોક્ષ છે. સમજાવું કાંઈ અપવાદનો ખુલાસો કરી નાખ્યો ત્યાં. ભાઈ જે આત્માથી જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ તો સમ્યક દ્રષ્ટિને મતી સૂત છે ને એ તો શાસ્ત્રમાં તો એમ આવે, પાંચ ઇન્દ્રિયને મનથી થાય તે મતી, એકલા મનથી થાય છે સૂત એમ આવે છે ને એ છઠ્ઠા સૂત્રમાં એમ આવે આવે છે કે નહીં. પાંચ ઇન્દ્રિયો અને મનથી થાય મતી જ્ઞાન ન્યાય એમ કહ્યું. આ કે છે કે આત્માથી જે પ્રગટ થાય તે મતી જ્ઞાન સમય કહેવાય, પાંચ ઇન્દ્રિય મનથી થાય એ પરોક્ષ જ્ઞાન કહેવાય. મારા પ્રથમમાં જો કુંદકુંદાચાર્ય આમ કે એમના શિષ્ય આમ કે વિતરાગી મુનિ છે સમજાડ છે પહેલાની સ્થિતિ શું છે સમજે સમજાણું કાંઈ. આ કે છે કે આત્મા કેવળ આત્મા પ્રત્યે નિયત નિશ્ચય વળગેલું ચોકેલું થયેલું હોય કે ખરેખર પ્રત્યક્ષ છે ત્યારે મતી સૂત્રની વ્યાખ્યા તો તત્વાર સૂત્ર જે દસ લક્ષની પર્વમાં સાંભળવામાં આવે વર્ષો વર્ષ ત્યાં તો એમ આવે એક એક અધ્યાય પૂરો કરવો પડે ને એક દિવસમાં નવ અધ્યાય માની જાય એક અધ્યાય પૂરો કરે દોહ અધ્યાયમાં પછી ભલે અર્થ સમજે ની કાંઈ એમ વિશે પણ ગગડાવી જાય. હવે ન્યાય એમ કહ્યું છે કે ભાઈ આત્મામાં પાંચ ઇન્દ્રિયો જળ અને મન એનાથી જ્ઞાન થાય તે મતી સુદ કહેવાય. એ તો પરોક્ષની વ્યાખ્યા થઈ. અહીં કહે છે કે આત્મા પ્રત્યે જે નિયત હોય તે પ્રત્યક્ષ થાય. આ પ્રત્યક્ષની વ્યાખ્યામાં મતી સુદ કાઢી નાખ્યા છે. ખરેખર આ અતિન્દ્રિય જ્ઞાન પૂર્ણની વાત કરે પણ એમાં એ આવી જાય છે. સમજાણું કાંઈ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે તો એનું સાધન જે છે મતી સુત એ પણ પ્રત્યક્ષ જ છે. પોતાને આત્માને આશ્રય થયેલું જે જ્ઞાન છે આત્મા પ્રત્યે નિયત છે નિશ્ચય છે ચોંટેલું છે એનો આશ્રય થઈને પ્રગટેલું છે. સમજાણું આત્મા પ્રત્યે નિશ્ચય હોય તે ખરેખર પ્રત્યક્ષ છે. આ લોકોને બે એની વ્યક્તિ છે આ પ્રતક એ તો અતિન્દ્રિય કેવળ જ્ઞાન જ હોય અહીં તો ધોક માર્ગે કહ્યું છે. સમજાણું કાંઈ પણ ચોથા સંસ્થાનમાં પણ આત્મા પ્રત્યેથી જેટલું સ્વાશ્રયથી પ્રગટ્યું તે પ્રત્યક્ષ જ્ઞાન છે. એ પ્રત્યક્ષ જ્ઞાન સ્વને પ્રત્યક્ષ કરે છે. શુદ્ધને આવ્યું છું પ્રકાશન શુદ્ધનો અભ્યુદયથી ચોથું પદ હતું પ્રકાશયન શુદ્ધનો અભ્યુદયથી કહ્યું હતું ને આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ આપૂર્ણમ અજંત વિમુક્ત એકમ વિલીન વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધનયો અભ્યુદેતિ શુદ્ધનય પ્રગટ થાય છે. એ ચોથાની વાત છે કે શેની વાત છે આઠમાની વાત છે. આઠમા ગુંધણ એમ કે છે લોકો ના ના એ આ પરોક્ષ બધું પોતાની દ્રષ્ટિમાં ફેરે વસ્તુ રાખી શાસ્ત્રના અર્થથી ફેરવી નાખ્યા. પોતે ફેરમાં છે ને બધાને ફેરવી
નાખ્યા.
સમજાણો થાય પેલી લીટી આ એ લીટી કાઢી આ બતાવું છે એની વિરુદ્ધની પેલી બતાવું છે પરોક્ષ ગાથામાં છે ને જે કેવળ આત્મા પ્રત્યે એકલો આત્મા ભગવાન આત્મા એક કેવળ અંતર્મુખ થઈને એક કેવળ આત્મા પ્રત્યેથી જે પ્રગટ જ્ઞાન થાય તે જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. મતિશુદ્ધ જ્ઞાન પણ કેવળ આત્માને પોતે નિયત નીચેથી પ્રગટે માટે એને પણ પ્રત્યક્ષ કહેવાય. સમજાવું કાંઈ અર્ધી મન પર પ્રત્યક્ષ કહ્યું છે ને જાણ કાંઈ એ તો કઈ આત્માને જાણતું પરના ઉદાર વિકાસની અપેક્ષા એ પ્રત્યક્ષ કહ્યું છે. એટલે વૈભવ છે વૈચલો કોઈને હોય ને કોઈને ન હોય. આ મતિશ્રુત ને કેવળ ત્રણ તો સારી વાત સમજાવું કાંઈ. ભગવાન આત્માને આશરે હોય તો હજી નંબર પર આત્માને જાણવો જોઈએ. મતિશુદ્ધ છે તો જાણે છે કેવળ એ જાણે છે આવતા મન અધિમત પર તો એનો વિષય આપવાનો છે જ નહીં. એ પ્રત્યક્ષ પરની અપેક્ષા એ જ્ઞાનનો અવકાશ છે એને કહ્યું છે. ઉઘડીને એને હોય છે ને દ્રષ્ટિને જ હોય છે નહીં સમજાણું કાંઈ. હું ભગવાન આત્મા ચૈતન સ્વભાવ એકલો જ્ઞાયક ભાવ એને આશરે એને નિયત નિશ્ચય કરીને પ્રગટ્યું તે જ્ઞાન પ્રતક છે. તે જ્ઞાન સુખનું સાધન છે. તે જ્ઞાન દુઃખના નાશ કરવાવાળું એ જ્ઞાન દુઃખના નાશ કરવાવાળું છે. સમજાણ કાંઈ. હા ઇન્દ્રિય જ્ઞાન તો હવે એની સામે લીધું પાઠમાંથી. આ ઇન્દ્રિય જ્ઞાન તો જે ભિન્ન અસ્તિત્વવાળી હોવાથી જેનું હોવાપણું જ આત્માથી જુદું છે એમ કે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે અસ્થિ છે અને આ દ્રવેન્દ્રિયો તો એના અસ્તિત્વથી એની સત્તાથી એની સત્તા જુદી છે. આની તો સત્તા જુદી છે. ભગવાન આત્માની સત્તા જે છે જ્ઞાનાનંદ સ્વભાવની સત્તા એ બિરાજમાન છે. એનાથી આ દેવેન્દ્રીનું હોવાપણું એનું અસ્તિત્વ એની સત્તા એની હયાતી આત્માથી તદ્દન જુદી જાતની છે. સમજાણું કાંઈ. શરીર જુદું કહો કે શરીરના ઇન્દ્રિયો કહો, કારણ કે શરીરના અવયવો છે બધા પાંચ ઇન્દ્રિયો શરીરના અવયવો છે અંશો છે. આખું શરીર જ્યાં પરદ્રયપણે અસ્તિત્વ પર હયાતીપણે રહેલું છે. પોતાની હયાતી પણ આ શરીર નથી રહ્યું એમ કે છે. આ કે છે ભીન હોવાવાળી હોવાથી પરદ્રપણાને પામી છે. આત્માના વસ્તુથી ત્યાં ભીન હોવા પણ એ વસ્તુ છે જુદી છે તદ્દન. સમજાય છે કાંઈ. પોતાનું જે હોવાપણું છે ચૈતન્યનું એનાથી ભિન્ન હોવાપણે રહેલી ઇન્દ્રિયો છે. ભગવાન આત્મા પોતે રહેલો સ્વદ્રવ છે પણ ભિન્ન હોવાપણે રહેલી તે પરદ્રવ છે. સમજાય છે કાંઈ. સવાર બપોર બે હારે મનસુભાઈ જોઉં એમ એક બે દીમાં થોડા નથી એમ જાય. હું ઘણા વેપાર કરે ને કોઈક જ્યાં આવે માન થોડું થોડું પકડે એમ પડતી અમારે વાંસના પંડિત થઈ કોલેજમાં, એને તો બધા પડખા જાણવા પડશે કે નહીં, એને તો સમજાણું કઈ. ઇન્દ્રિય જ્ઞાન તો જે ભીન હોવા વાળી જે આ પરદ્રવ્યપણાને પામી છે, જે પરદ્રવ્ય રૂપ છે અને આત્મસ્વભાવપણાને જરા પણ સ્પર્તી નથી, પાઠમાં છે કરો ને, એ આ પાંચ જે છે એ આત્માના સ્વભાવને જરી અડતી નથી, કારણ ભિન્ન તત્વ છે આત્મા આપણું માટી. સમજાણું કાંઈ, આત્મા પોતાના આત્મ સ્વભાવમાં પોતે અસ્તિત્વપણે છે અને આ ઇન્દ્રિયો પરદ્રવ્યપણે અસ્તિત્વપણે છે, આત્માના સ્વભાવથી અન્ય સ્વભાવપણે છે. એ આત્માના સ્વભાવને આ પાંચ ઇન્દ્રિયો જરી અડતી સ્પર્શતી નથી. સમજાણું કાંઈ, ખરેખર પુણ્ય પાપનો વિકલ્પ જે છે એ પણ આત્મ સ્વભાવને જરીય સ્પર્શતો નથી, અડતો નથી. એમાં પાંચ ઇન્દ્રિયો તો પ્રતક જળ છે, ઓલે તો ચૈતન્ય વિકૃત અવસ્થા છે, એ પણ ટીકાળી આત્મ સ્વભાવ. જો એ આત્મ સ્વભાવ એવું જો એમાં જીવ સ્વભાવ સવાર નહીં આવ્યું છે ને, આત્મ સ્વભાવમ પર ભાવ ભિન્નમ, આત્મ સ્વભાવ જુદો સ્વભાવ આવી લીધું, જીવ સ્વભાવ લીધો, જીવ સ્વભાવ ભાખી ન તે મને, આ જળને જીવ સ્વભાવ ભગવાને કઈ નથી, એટલું એને ભેદ જ્ઞાન થાય તો એને સ્વનો આશ્રય છે ને સમ્યક દર્શન. હા એમ કે છે, સમજાણું કાંઈ. મારે પણ ભારે ભાઈ વિપરીત માનતાના પડખા ઘણા અને અવિપરીત માનતાનું કારણ એક દરેક સ્વભાવ. કે છે એ આ પાંચ જે છે બધું પરગ્રસ્ત છે, એ ભાવેન્દ્રિય ખરેખર આત્મ સ્વભાવને સ્પર્શતી નથી. તેથી ત્યાં કહ્યું ને એક ત્રિમિરાતા જે ઇન્દ્રિયમ જીણીતા જ્ઞાન સ્વભાવમ અધિયમ મનદી આદમ. જુઓ ને આ જીવ સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ. જે કોઈ આત્મા ભાવેન્દ્રિયનો અંશ દ્રવિન્દ્રિયની જડતા અને એના વિષયો બહાય, દેખો એ વિષયોમાં તો ભગવાનની વાણી પણ રાડ નાખી જાય, ખબર લોકો એમ ચડી પીડાયું તો ને રાડ સાંભળીને ચાલો, શબ્દને પણ કાનનો વિષય સંભળાવીને આમ ક્યારે પણ સાંભળને ભગવાન. જ્યાં તો દ્રવિન્દ્રિય ભાવેન્દ્રિય ઇન્દ્રિયનો વિષય શબ્દ રૂપ ગમે તે શબ્દ હો, એના ઉપરથી એને જીતવું છે, જીતવું છે એનાથી લક્ષ છોડવો, જીતવાનો અર્થ એને લક્ષ છોડીને જ્ઞાનને અધિકપણે અનુભવવો છે. અધિકપણે એટલે ખંડ જ્ઞાન ઇન્દ્રિય અને એના વિષયો એનાથી ભિન્ન અખંડ જ્ઞાનનો અનુભવ, તેનું નામ ભગવાન આત્મા અને તેને સમ્યક દર્શન કહે. સમજાણું કાંઈ, જીવ સ્વભાવ અખંડ છે, એક રૂપ સ્વભાવ છે, તેનો અનુભવ ને તેની પ્રતીતિ તેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહે છે. એ અતિન્દ્રિય છે બધું, અને આ ઇન્દ્રિયો ભાવ ને જળ તેને તો જીતવાની કીધી છે, જીતવું એટલે તેની રૂચિને લક્ષ્ય છોડવાનું છે, જેનું લક્ષ્ય છોડવાનું એ કેમ મદદ કરે ત્યાં એને, સમજાણું કાંઈ. એથી અહીં કહે છે કે આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્તી નથી, ભાવેન્દ્ર ઇન્દ્રિયેન્દ્રિય અથાન આત્માના સ્વભાવનો દેશ માત્ર પણ નથી, આત્માનો સ્વભાવ જે ભાવિન્દ્રી દ્રવિન્દ્રી લેશ માત્ર નથી. એવી ઇન્દ્રિયો વડે ઉપલબ્ધિ કરીને, એવી ઇન્દ્રિયો વડે ઇન્દ્રિયોના નિમિત્તથી પદાર્થને જાણીને ઉપજે છે, તેથી તે ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રત્યક્ષ હોઈ શકે નહીં. એ સાચું જ્ઞાન હોઈ શકે, સત જ્ઞાન હોઈ શકે નહીં. ઇન્દ્રિય જ્ઞાન તે દુઃખરૂપ છે, તે પ્રત્યક્ષ સુખરૂપ કેમ હોઈ શકે એમ કે છે. સમજાણું કઈ હારી આખું કામ મને લોકો એમ કે, પણ આ કેળવણી પામે એટલો સમજો હોય તો શાસ્ત્ર સમજે ને, ન ભણ્યો હોય તો સમજે છે રીતે વળી જ્ઞાન લગાવે. હે અરે આંબળ ને ભાઈ, મારી કેળવણી નથી એમ કે, અક્ષર જ્ઞાનો બધું થયો હોય તો પછી એને સૂત્ર સમજવામાં હેલું પડે, એ અહી વાત જ નથી. આ સૂત્ર સમજવામાં હેલું પડે એ પણ આત્માને સમજવા માટે હેલું નથી એમ કે છે. અરે બાપુ ભાઈ, સમજાવું કઈ, કેમ કે આ પર તદ્દન વસ્તુ પર ભગવાન તદ્દન ચૈતન મૂર્તિ અરૂપી ભિન્ન જુદો. આ તદ્દન હવે આ ભિન્ન ચીજ છે, અસ્તિત્વ ધરાવે છે, પણ પરદ્રવ તરીકે ની અહિયાથી છે. પરદ્રવ તરીકે નો તો એમાં અભાવ છે, તેથી તે પરદ્રવ સ્વરૂપ તે આત્માના સ્વભાવને જરી અડતી. તો તે જ્ઞાનને પારેન્દ્રિયથી અને સૂક્ષ્મથી થયેલું ભાવેન્દ્રિયથી એને પ્રત્યક્ષ કેમ કહેવાય, સમજાણું કાંઈ. એ પ્રત્યક્ષ હોઈ શકે નહીં, એટલે કે આત્માનું જ્ઞાન હોઈ શકે નહીં, સમજાણું કાંઈ. અરે ભાઈ, સચ વાત સાંભળવા મળે એની સચને રસ્તે કેદી જાય. હે આછળા આછળે અથડા આછળ કર્યા કરે, જગત ભડકે જ તો ભગવાનના દર્શનથી ધર્મ ન થાય, સંકિત ન પામે. જિનબિંબના દર્શનથી સંકિત પામે એમ છે ધોરમાં. અહીં કે છે કે જિનબિંબ પરદ્રવ છે, આ એનું ઇન્દ્રિય લક્ષ થાય, એનું જ્ઞાન થાય તે પરોપ છે, એ જ્ઞાન છોડવા જેવું છે. ભારી વાત ભાઈ, દુનિયાની વિતરાગની વાતો આખી દુનિયાથી જુદી જાત છે. ઘરે ઘરે વાંધો ઉઠાવે, ઘરે ઉઠાય તારે ઘેરી છે, અહીં છે નહીં કાંઈ. જિનબિંબથી મિથ્યાત્મા નાશ થાય, દર્શનથી આવે છે ને ધોળમાં. અરે કઈ અપેક્ષા કહ્યું સાંભળને, જાણું જિનબિંબનું લક્ષ કરી અને પછી લક્ષ કહ્યું કે આ એના જેવો વિતરાગ બિંબ આત્મા છે. વિતરાગી બિંબ આત્મા છે, તદ્દન અક્રી બિંબ છે, એવી દ્રષ્ટિ થાય તેને સમ્યક દર્શન થાય. જિનબિંબના દર્શન થી કર્યા, અનંતવાર કર્યા, મૂર્તિ ભગવાન દેવમાં જન્મ ત્યારે બહુ તો પૂજામાં ભક્તિ કરી છે. જાણું કાંઈ દેખે ભગવાન બિંબ દેખે શું થાય, કે છે કે ઇન્દ્રિયનો વચમાં નિમિત્ત છે, એ તો જળ છે, એની હૈયાતી આત્માથી જુદી છે. એ જળ છે આત્માના સ્વભાવને અડધી નથી, તો તેનાથી જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન કેમ કહેવાય. એ પરોક્ષ જ્ઞાન છે, માટે આદરણીય ભગવાન નિમિત્ત છે, આદરણીય નથી. બોલો એનાથી શું વિકલ્પ પોતાનોથી આદરણીય નથી, એના લક્ષે જ્ઞાનથી આદરણીય. એવો માર્ગ વિતરાગનો બાંક્યો શ્રી ભગવાન, સમવસરણની મધ્યમાં સુરેન્દ્ર ભગવાન. કો સમજાણું કાંઈ, આ એને પહેલું સમજણને પહેલી ઓળખાણ કરવી પડશે, પછી એના કલ્યાણના માર્ગ હાથ આવે.